நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே சவசாஹூனம் ஜி ஸ்வரூப சமஜாரினா பாம்யோ துக அனந்த் சமஜாயூதே பதனமோ ஸ்ரீ சதகுரு பகவன் देह छता जेनी दशा वर्ते देहाती ते ज्ञानी ना चरणमा हो वंदन अगनी। आत्मसिद्धि ग्रंथ विराजमान छे आपकी चर्चा छेले अपने 131 नंबर नी गाथा આખો વિષય આપણે લીધો હતો, 131 ગાથા સુધી વિષય આપણો થયો હતો, બહુ સરસ ગાથાઓ આવી હતી। આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન। કયો રોગ છે આત્માને અનાદિકાળથી? તો કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, આત્માને ભૂલવાનું જે ભૂલ અનાદિકાળથી જીવ કરે છે એનાથી કોઈ મોટી બીજી ભૂલ આજ સુધી જીવે કરી નથી। આનાથી મોટી કોઈ ભૂલ નથી, સૌથી મોટી ભૂલ, સૌથી મોટો અપરાધ, સૌથી મોટો દોષ અગર કોઈ છે તો આત્મભ્રાંતિ, કે આત્મા સંબંધીની ભ્રાંતિ, પોતા સંબંધીની પોતાને જે ભ્રાંતિ, જે ભ્રમણા। ભ્રાંતિમાં શું થાય? તો કે જેવું સ્વરૂપ છે, જેવું પદાર્થનું સ્વરૂપ હોય એવું સ્વરૂપ ન જણાતા, ન માનતા, કંઈક અન્યથા, સર્વથા અન્ય રૂપ માનવું પોતાને, એનું નામ ભ્રાંતિ છે। તો આત્મા ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા। સદગુરુ વૈદ સુજાન આનો અર્થ આપણે કહ્યો તો લાગત કે સદગુરુ એટલે કે જે સાક્ષાત ગુરુ છે, જે જ્ઞાની ગુરુ છે, જે ધર્માત્મા છે, જે પરમ ગુરુ પરમાત્મા છે, જે અપર ગુરુ આચાર્ય આદિ છે, તો એ બધા ગુરુઓ કેવા છે? તો કે સદગુરુ છે અને વૈદ સમાન છે। જેમ વૈદ નાળી પકડે હાથની અને રોગને જાણી લે, તો એવી રીતના અનાદિકાળથી જે નિત્યાત્વ રૂપી રોગ છે એ રોગને કોણ જાણવા વાળું છે? તો કે ગુરુ, કારણ કે ગુરુએ રોગને જાણીને પોતાનો રોગ દૂર કર્યો છે અને એમને એવી અકારણ કરુણા વર્ષે છે કે જગતના બધા જીવોનો આ નિત્યાત્વ રૂપી રોગ દૂર થાય, જગતના બધા જીવો સુખી થાય, જગતના બધા જીવો મુક્તિ પામે, જગતના બધા જીવો સંસારથી છૂટે, જગતના બધા જીવો સુખ પામે, આનંદ પામે, ભવ ભ્રમણ છૂટે, પંચ પરાવર્તન છૂટે, ચાર ગતિ 84 લાખ યોનિઓમાં વરી ભ્રમણ છૂટે। જ્યાં સુધી વસ્તુનું જે સ્વરૂપ છે, તત્વનું જેવું સ્વરૂપ છે, એનું સ્વરૂપ જેમ છે એમ આપણે વિચારમાં નહીં લઈએ, જ્ઞાનમાં નહીં લઈએ, ધ્યાનમાં નહીં લઈએ, શ્રદ્ધાનમાં નહીં લઈએ, ચિંતન મંથનમાં નહીં લઈએ, ત્યાં સુધી એ રોગ મટવાનો નથી, એ સ્વરૂપના અંદરમાં દર્શન થવાના નથી। તો આત્મભ્રાંતિ સમ રોગ નહીં વાળી ગાથા એવી, પછી જો ઈચ્છો પરમાર્થ તો એ ગાથા પણ બહુ સરસ હતી, અને એના પછી નિશ્ચય વાણી સાંભળીને તું નિત્યાભાસી નહીં થઈ જતો, બધા સાધન સજી નહીં દેતો, નિશ્ચયને રક્ષમાં રાખીને તું પુરુષાર્થ કરજે, એવી સુંદર ગાથા 131 નંબરની છેલ્લે આપણે કહી હતી। હવે આજે આપણે 132, 133, 134 અને 135 અને આપણે આ ચાર ગાથા ઉપર આજે સ્વાધ્યાય કરવાનો છે, અને પછીના બે ટર્નમાં બીજી ચાર ગાથા અને પછી છેલ્લે ત્રણ ગાથા, એમ કરીને 7 ગાથા, અને આજે આ ચાર ગાથા એમ કરીને 11 ગાથા જે બાકી છે એનો આપણે સ્વાધ્યાય 3 અઠવાડિયામાં પૂરો કરશું, પછી આપણે વિચારશું આગળ શું કરવું છે। 132 નંબરની ગાથા જો, 132 નય નિશ્ચય એકાંતથી, 132 ગાથા, નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ એકાંતે વ્યવહાર નહી બંને સાથ રહેલ. વાહ, કેટલી સરસ ગાથા છે. શું કહે છે કે નય નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, બે પ્રકારના નહીં છે ને. વસ્તુને જાણવાની પદ્ધતિ, વસ્તુને જાણવાની જે પદ્ધતિ છે અને દ્રષ્ટિકોણ, જેને કહે ને દ્રષ્ટિકોણ, અલગ અલગ દ્રષ્ટિકોણથી, અલગ અલગ દ્રષ્ટિકોણથી વસ્તુને જે જાણવાની પદ્ધતિ છે એનું નામ છે નય. બરાબર. તો હવે શું કે છે, એ નય બે પ્રકારના છે. જેવી રીતના આપણે કોઈ નવા ઘરે રહેવા ગયું હોય આપણો મિત્ર, તો આપણે એને કહીએ છીએ તારા ઘરના ફોટા પાડીને મોકલને, તું તારા નવા ઘરના ફોટા પાડીને મોકલને. બરાબર. હવે એને સામેથી ફોટો લીધો નવા ઘરનો, હવે એને લીધો તો એને એમ થયું કે અરે આમાં તો આખું ઘર ના આવ્યું, એટલે એને બીજા એક એંગલથી ઘરનો ફોટો લીધો, પછી એને બીજા એક એંગલથી ઘરનો લીધો, પછી એને સામેથી ઘરનો ફોટો લીધો. બરાબર છે. ઉપરથી ઘરનો ફોટો લીધો. તો એવી રીતના એને ચાર ફોટા મોકલા. હવે બોલો, એ ચાર ફોટા મોકલા તો એનો ફ્રેન્ડ એને એમ કે છે કે તારા ચાર ઘર છે. બોલો, ચાર ઘરના ફોટા મોકલા, ચાર ઘરના ફોટા મોકલા કે એક જ ઘરના અલગ અલગ એંગલથી ફોટા મોકલા. ઘર તો એક જ છે ને. રાઈટ થી પાડ્યો ફોટો, ફ્રન્ટ થી પાડ્યો ફોટો, બેક થી પાડ્યો ફોટો, લેફ્ટ થી પાડ્યો ફોટો. બરાબર છે. તો અલગ અલગ એંગલથી એ ઘરના ફોટા પાડ્યા. તો અલગ અલગ એંગલથી એ ઘરના ફોટા પાડ્યા તો ઘર એક જ છે, ઘર ચાર નથી. સમજાય છે. આપણે ઘણી વાર ઉદાહરણ પ્રસિદ્ધ લઈએ છીએ કે એક જ વ્યક્તિ હોય, એ મામા પણ છે, કાકા પણ છે, પિતા પણ છે, પતિ પણ છે, પુત્ર પણ છે, ભાઈ પણ છે, ભાણેજ પણ છે, અને તો એ બધા ઘરમાં તમે અલગ અલગ એંગલથી એ વ્યક્તિને જોશું તો એ વ્યક્તિ આપણને એ પ્રમાણે દેખાશે. એવી રીતના અલગ અલગ ઘરના એંગલથી એક જ ઘરના અલગ અલગ ફોટા પાડ્યા તો ઘર તો એક જ છે. એવી રીતના વસ્તુ એક જ છે, વસ્તુ એક દ્રવ્ય ગુણ પર્યાયાત્મક જ છે. હવે એ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક વસ્તુને અલગ અલગ એંગલથી આપણે અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈએ છીએ તો આપણને એ વસ્તુ અલગ અલગ રૂપે દેખાય છે. જે રીતના પર્યાયના એંગલથી જોઈએ વસ્તુને તો એ આપણને બદલતી દેખાશે. જે રીતના ગુણભેદના એંગલથી જોશું તો આપણને ભેદરૂપ દેખાશે વસ્તુ, અને જેવી રીતના આપણે અભેદના એંગલથી જોશું તો વસ્તુ આપણને અભેદ દેખાશે. તો વસ્તુ તો એક જ છે ને. હવે શરીરના સંયોગથી જોશું તો આપણને એક વસ્તુ મનુષ્ય દેખાશે, દેવ દેવતા દેખાશે, સિરિયન્સ દેખાશે, નારદ દેખાશે, માખી દેખાશે, મચ્છર દેખાશે. તો એ જ વસ્તુને આપણે અલગ અલગ એંગલથી, સંયોગથી, પર્યાય ભેદથી, ગુણ ભેદથી, અભેદથી અને કર્મના ઉદયોથી આપણે એ વસ્તુને જોઈએ છીએ તો આપણને એક જ વસ્તુ આપણને અલગ અલગ એંગલથી દેખાય છે. તો હવે અહીંયા બહુ સરસ આ ગાથા છે 132 નંબરની, નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહે. જેટલી ગાથાઓ હમણાં સુધી અમે લખી એમાં કૃપાનુદેવ કહે છે કોઈ એકાંત નયની વાત નથી, કોઈ એકાંત પક્ષની વાત નથી. કોઈ એક ધર્મને મુખ્ય કરીને વાત કરી હોય પણ એ એક ધર્મને જયારે મુખ્ય કરીને વાત કરી છે ત્યારે બીજા ધર્મ ગૌણ રૂપે અમારા જ્ઞાનમાં અને અમારી દ્રષ્ટિમાં છે. તો નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહે. કોઈ એકાંત નહીં પકડી લેતા કે આત્મા શુદ્ધ જ છે. તો અશુદ્ધતા છે જ નહીં, પર્યાયમાં પણ નથી, વસ્તુમાં જ નથી, એમ નહીં લેતા એમ કે. એટલે આગળ કીધું ને કે સાધન નહીં તજતો, સાધનને તું રાખજે, પુરુષાર્થને તું ઉભો રાખજે, નિશ્ચયનું સ્વરૂપ સમજીને સ્વભાવથી તું આત્મા શુદ્ધ છે, અકર્તા છે, જ્ઞાતા છે, પરિપૂર્ણ છે, અનાદિ અનંત છે, એમ સમજીને તું વસ્તુને સર્વથા એવી નહીં માનતો એમ કે. તું વસ્તુને સર્વથા એવી નહીં માનતો એમ કે. ખ્યાલ છે. કારણ કે પર્યાયમાં શુદ્ધતા સ્વભાવની અપેક્ષાએ હોવા છતાં પર્યાયમાં અશુદ્ધતા વર્તે છે. એક સમયની પર્યાયમાં સંસાર છે, એક સમયની પર્યાયમાં રાગદ્વેષના ભાવ છે, એક સમયની પર્યાયમાં બંધ છે, એક સમયની પર્યાયમાં દુઃખ છે, ક્લેશ છે, આકુરતા છે, અને મિથ્યાત્વ અવિરતી પ્રમાદ કશાય યોગ છે. તો એને પણ તું સ્વીકાર કરજે. એને વ્યવહાર ભાવ કીધા પણ એ વ્યવહાર એકાંતે વ્યવહાર નહીં બંને સાથે રહે એકાંત વ્યવહાર નહીં પકડતો કે હું અશુદ્ધ છું જો અશુદ્ધતાને નહીં માનીએ તો પણ નહીં ચાલે અને અશુદ્ધતાને પોતાનું સ્વરૂપ માની લેશું તો પણ નહીં ચાલે અને અશુદ્ધતા પરથી આવે છે એમ માનશું તો પણ નહીં ચાલે અને અશુદ્ધતા છે જ નહીં પર્યાયમાં એમ માનશું તો પણ નહીં ચાલે અને સ્વભાવ રાગી થઈ ગયો અશુદ્ધ થઈ ગયો એમ માનશું તો પણ નહીં ચાલે કેટલી વાત કહી પર પદાર્થ મને અશુદ્ધતા ઉત્પન્ન કરાવે છે પર મને રાગ ઉત્પન્ન કરાવે છે પર મને દ્વેષ ઉત્પન્ન કરાવે છે પર મને દુઃખ પહોંચાડે છે પર મને સુખી કરે છે એવું માનશું તો નહીં ચાલે એક સમયની પર્યાયમાં રાગ છે જ નહીં એમ માનશું તો પણ નહીં ચાલે એક સમયની પર્યાયમાં રાગ હોવા છતાં સ્વભાવ રાગી નથી થયો એમ માનવું પડશે સ્વભાવ રાગી નથી થયો એક સમયની પર્યાયમાં રાગ છે અને પરદ્રવ્ય રાગ કરાવતો નથી આનું નામ છે બંને સાથે રહે બંને છે નિશ્ચય વ્યવહાર નિશ્ચય એટલે કે જે ભૂતાર્થ એટલે કે જે સત્યાર્થ સ્વરૂપ છે એ તો શુદ્ધ છે અને પર્યાયમાં એને ભૂલીને રાગ દ્વેષના પ્રણામ થાય છે વ્યવહાર એ પણ હકીકત છે આ જરા બરાબર નથી આ રૂપે જ આવે છે હા તો એ પણ હકીકત છે અને સ્વભાવ શુદ્ધ છે એ પણ હકીકત છે એક સમયની પર્યાયમાં દોષ છે એ પણ હકીકત છે પણ પદાર્થ મને રાગ ઉત્પન્ન નથી કરાવતા એ પણ હકીકત છે સમજાય છે પર્યાયમાં રાગ ઉત્પન્ન પરના લક્ષ્ય થાય છે એ પણ હકીકત છે જયારે રાગ ઉત્પન્ન થાય છે તો પર નિમિત્ત છે પરનું લક્ષ્ય છે તો એ પણ હકીકત છે એક એક વાત સમજવા જેવી છે એક એક વાત કેટલા બધા ન્યાય અને કેટલા બધા સિદ્ધાંત હમણાં આપણે કહી દીધા કેટલા બધા ન્યાય અને કેટલા બધા સિદ્ધાંત આવી આ બહુ સરસ ગાથા છે છેલ્લી ગાથાઓ બહુ માર્મિક છે આખી આત્મસિદ્ધિ બહુ માર્મિક છે ખ્યાલ આવે છે એક એક પોઈન્ટ તો આખી આત્મસિદ્ધિ અત્યંત માર્ગે છે તો જો હવે શું વાત કરે છે નહીં એટલા હમણાં જે વાત હમણાં જે સિદ્ધાંત આપણે કીધા એ વાત ખ્યાલમાં આવ્યા એક એક પોઈન્ટ જો પહેલો પોઈન્ટ શું કીધો આપણે કે પર દ્રવ્ય મને રાગ ઉત્પન્ન નથી કરતો હું નિશ્ચય વ્યવહારની આખી જે આપણે કહીએ ને જે સંધિ છે એ સંધિ એકદમ બરાબર આપણે સમજીએ છીએ બરાબર તો પર દ્રવ્ય મને રાગ ઉત્પન્ન નથી કરાવતો બરાબર હવે જયારે પર્યાયમાં રાગ થાય છે કે નહીં આત્માની એક સમયની દશામાં રાગ ઉત્પન્ન થાય છે કે નહીં તો કે થાય છે આકુરતાનો ભાવ અને એનું વેદન છે કે નહીં રાગ દ્વેષ વિકલ્પ સંકલ્પ એક પછી ચાલે છે કે નહીં તો કે ચાલે છે અનાધિકારથી સંસારમાં પરિભ્રમણ ચાલે છે કે નહીં તો કે ચાલે છે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કશાય યોગના ભાવ ચાલે છે કે નહીં પર્યાયમાં તો કે ચાલે છે બરાબર છે અવ્યવહાર બરાબર છે તો કે છે કે આ વ્યવહાર ભાવ આ બધા રાગાદી ભાવ એ કેવા ભાવ છે વ્યવહારિક ભાવ છે બરાબર છે ઉચ્ચારિક ભાવ છે વ્યવહારિક ભાવ છે આ ઉપાધિક ભાવ છે કર્મના ઉદયમાં જોડાવાથી થવાવાળા ભાવ છે તો આ બધા ભાવો છે કે નહીં એક સમય આશ્રવ એક સમયનો બંધ એક સમયનો આશ્રવ એક સમયનો પુણ્ય એક સમયનો પાપ અને તો આ બધા ભાવો છે કે નહીં તો કે છે પકડજો પોઈન્ટ પકડજો બહુ સરસ ગાથા છે તો કે છે હવે એનો પણ સ્વીકાર કર્યો બે પોઈન્ટ આવ્યા પરદ્રવ્ય મને રાગ નથી કરાવતો પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ કે પરના લક્ષ્યથી રાગ થાય છે પર્યાયમાં બરાબર એટલે રાગ માને જ નહીં તો ખોટું પરથી રાગ થાય એમ માને તો ખોટું અને રાગ થવાના કાલે હું આખો રાગી થઈ ગયો સ્વભાવ આખો રાગી થઈ ગયો એમ માને તો પણ ખોટું સ્વભાવ રાગી થયો નથી પર્યાયમાં રાગ થાય છે પર રાગ કરાવતો ત્રણ વાત સમજાય સ્વભાવ રાગી થયો નથી, પર્યાયમાં રાગ થાય છે અને પરદ્રવ્ય મને રાગ કરાવતો નથી. પરદ્રવ્ય રાગ કરાવતો નથી એમાં નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી. એક સમયની પર્યાયમાં રાગ થાય છે એમાં પોતાની ભૂલનો સ્વીકાર છે અને સ્વભાવ એ સમય પણ વિતરાગી છે એમાં સ્વભાવનું ભાન છે. ત્રણ મહત્વપૂર્ણ બિંદુઓ ઉપર આપણે અગાથાના લઈને ચર્ચા કરી. 132 નંબરની કાર બરાબર છે. હવે જે શું કે છે નહીં બરાબર એ અગાથા થઈ ગઈ. શું કીધું? નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ એકાંત નહીં પકડતા. નિશ્ચય નહીં નું એકાંત નહીં પકડતા અને એકાંત એ વ્યવહાર નહીં. એટલે વ્યવહાર નહીં નું એકાંત પણ નહીં પકડતા. બેનું બેલેન્સ બરાબર રાખ્યું એનો મતલબ કે દ્રવ્ય અને પર્યાય ની જે વ્યવસ્થા છે એને જેમ છે એને સમજ્યો. પર્યાયનું સ્વરૂપ પણ જેમ છે એમ સમજ્યો. પર્યાયમાં શું પરિસ્થિતિ છે એ પણ બરાબર સમજ્યો. એનું પણ જ્ઞાન કરજો અને સાથે સાથે દ્રવ્ય સ્વભાવ કેવો છે એનું પણ જ્ઞાન કરજો. જો એક જ્ઞાન પરક ચિંતન અને એક દ્રષ્ટિ પરક ચિંતન, બે ચિંતન, એક જ્ઞાન પરક ચિંતન અને એક દ્રષ્ટિ. તો જ્ઞાન પરક ચિંતનમાં શું ચાલશે? તો કે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન ચાલશે. જ્ઞાન પરક ચિંતન શું કરાવશે આપણને? તો કે એ ચિંતન આપણને હેગ ને ઉપાદેનો નિર્ણય કરાવશે. જ્ઞાન પરક ચિંતનમાં આપણને આખું પિક્ચર ક્લિયર થશે. જ્ઞાનમાં આખું પિક્ચર ક્લિયર થશે કે પર્યાયની શું સ્થિતિ છે વર્તમાનમાં મારી, એ સમય દ્રવ્ય સ્વભાવ કેવો છે મારો, આખો પ્રમાણનો દ્રવ્ય કેવો છે, નિશ્ચય નહીંનો વિષય કેવો છે, વ્યવહાર નહીંના વિષયમાં શું આવશે. હવે વ્યવહાર નહીંનો વિષય એનું જ્ઞાન, નિશ્ચય નહીંનો વિષય એનું જ્ઞાન, આ બેનું જ્ઞાન. હવે જ્ઞાન કર્યા પછી એનું ચિંતન, તો કે એ ચિંતન, જે ચિંતન આપણને જ્ઞાન કર્યા પછી જે ચિંતન આપણને હેક ને ઉપાદેનો નિર્ણય કરાવે એ ચિંતન સાચું. અને હેક ને ઉપાદેનો નિર્ણય કર્યા પછી કે વ્યવહાર નહીંનો જે વિષય છે, રાગાદી ભાવ છે, એ સમયની પર્યાયની મલિનતા છે, અશુદ્ધતા છે, એ આશ્રય કરવા યોગ્ય નથી. એટલે હેજ અને આહા, એ સમયે જે શુદ્ધ આત્મા છે, જે શુદ્ધાત્મા છે, એ સમયે પણ જે શુદ્ધતાની મૂર્તિ છે, વિકરાગતાની મૂર્તિ છે, સુખ શાંતિ આનંદનો રસકંદ છે, અનંત ગુણોનો ગોદામ, અભેદ જાનન દેખન સ્વભાવી જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ પરમ પ્રાણામિક ભાવ એવો જે ભગવાન આત્મા છે, એ ઉપાદે છે, એ ઉપાદેનું જ્ઞાન, હેનું જ્ઞાન, જ્ઞેયનું જ્ઞાન કરાવે એ ચિંતન સાચું ચિંતન છે. બરાબર છે. તો એ કર્યા પછી હવે દ્રષ્ટિ પરખ આખું ઉપાડ, તો કે ભાઈ હું કેવો છું? તો કે હું આ પર્યાયના રાગાદી ભાવોની વચ્ચે રહેવા છતાં પણ એ રાગાદી ભાવ રૂપે થયો નથી. આ દ્રષ્ટિ પરખ છે, આ દ્રષ્ટિનું જો ચલાવે છે. તો કે છે કે બેવનું જ્ઞાન અહીંયા આ ગાથામાં બેવનું વ્યવસ્થિત જ્ઞાન કરાવે, નિશ્ચય નહીંના વિષયનું પણ અને વ્યવહાર નહીંના વિષયનું. વ્યવહાર નહીંનો વિષય ગુણભેદ, પર્યાય ભેદ, સંયોગ ભેદ, આ ભેદ છે એ વ્યવહાર નહીંનો વિષય છે અને અભેદ છે નિશ્ચય નહીંનો વિષય છે. અભેદ એકરૂપ એવા જ્ઞાય ભાવ એ નિશ્ચય નહીંનો વિષય છે. તો બહુ સરસ 132 નંબરની ગાથામાં આવ્યું, નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહે. ઘણી બધી અમે નિશ્ચય નહીંની ગાથાઓ લખી અને ઘણી બધી અમે વ્યવહાર નહીં સંબંધી ગાથાઓ પણ લખી, અમે દોષોનું પણ જ્ઞાન કરાયું, અમે પાત્રતાનું પણ જ્ઞાન કરાયું, અમે આત્માર્થીના લક્ષણ કીધા, ઘણી બધી વ્યવહાર નિશ્ચય સંબંધી ગાથાઓ અમે લખી, પણ કોઈ પણ પ્રકારે તમે એકાંતનું પોષણ નહીં કરતા કે હું સર્વથા હું શુદ્ધ જ છું અને હું પર્યાયમાં અશુદ્ધતા છે જ નહીં, હું પર્યાયમાં પણ પૂર્ણ છું, હું વર્તમાનમાં જ કેવળ જ્ઞાન સ્વરૂપ છું, તો એમ કરીને નિશ્ચયનું એકાંત નહીં પકડતા અને વ્યવહારનું એકાંત નહીં પકડતા કે હું સ્ત્રીપુત્ર મકાન દુકાન વાળો છું, રાગી છું, હું તો દોષી છું, હું તો પાપી છું, એમ કરીને પોતાને કોષતા પણ નહીં. હવે દેવનું બેલેન્સ સમજાયું. હમણાં સુધી આપણે આ દેવનું બેલેન્સ સમજ્યું, દેવનો વિષયનું જ્ઞાન કહ્યું કે નિશ્ચય નહીંનો વિષય શું છે, વ્યવહાર નહીંનો વિષય શું છે. હવે એકાંત પકડશે તો કોઈને કોઈ એકાંત મતવાદી થઈ જશે, અને દેવ સર્વાંગ નું, દેવ નું સર્વાંગ જ્ઞાન કરશે અને પછી જે હે છે એને કોણ કરશે, એની દ્રષ્ટિ અંદર થી છોડશે અને જે ઉપાદેય છે એને મુખ્ય કરશે અને એના ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત કરશે, ઉપયોગ સદરૂપ કરશે, એમાં લીન થશે, એમાં એકરૂપ થશે, તો એને પર્યાયમાં સુખ શાંતિ આનંદ નું વેદન. તો બહુ સરસ દેવ ગાથા આવે, દેવ ગાથા આવી આ 132 નંબર ની ગાથામાં. નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહે, એકાંતે વ્યવહાર નહીં, એકાંતે વ્યવહાર પણ નહીં, એકાંતે નિશ્ચય પણ નહીં, બંને સાથ રહે. જ્ઞાન કેમ નું કરાવશું? અમે દ્રષ્ટિના વિષય નું જ્ઞાન પણ કરાવશું અને અમે પર્યાયમાં જે રાગાથી ભાવ, તારી ભૂલ, તારો અપરાધ, તારો દોષ અને પરાધીનતા, નિમિત્તાધીનતા, સંયોગાધીનતા, કર્માધીનતા, શરીરાધીનતા, ઇન્દ્રિયના વિષય ભોગોની આધીનતા એનું પણ જ્ઞાન કરાવશે કે જો તારી આ અધીનતા પરાધીનતાની ના કારણે તારી શું દશા થશે, તે દશાનું પણ જ્ઞાન અને દશાથી પાર સ્વભાવનું પણ જ્ઞાન. દેવનું જ્ઞાન કરવાનું છે, પછી યથાયોગ્ય પોતાનો વિવેક વાપરીને અને જેને ગૌણ કરવાનું છે એને અત્યંત દ્રષ્ટિમાંથી ગૌણ અને જેને મુખ્ય કરવાનું છે અત્યંત ઉપયોગમાં મુખ્ય. ચાલ આવે છે? તો એ રીતની 132 નંબરની ગાથા છે. ચલો આગળ, હવે જાણી પછીની ગાથા. ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદ વ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. કેટલી સરસ ગાથા ચાલ. ગચ્છ એટલે સમુદાય. અમે આ સમુદાયના, અમે આ સંપ્રદાયના, અમે આ સંપ્રદાયના, અમે આ સંપ્રદાયના. અને મત એટલે કલ્પના, માન્યતા, માન્યતા, મત એટલે માન્યતા. તો ગચ્છ મતની કલ્પના, આખું જીવન એ કલ્પનામાં નીકળી જાય, એ માન્યતામાં નીકળી જાય કે અમે આ મતના, અમે આ મતના, અમે આ મતના, અમે આ સમુદાયના, આ સમુદાયના, આ સમુદાય. તો કહે છે કે આ કોઈ સદવ્યવહાર નથી. સદવ્યવહાર એટલે સાચો વ્યવહાર નથી. ખ્યાલ આવે છે? આવી મત મતાંતરની જે માન્યતા છે, મત મતાંતરની જે માન્યતાઓ છે, એ માન્યતા કોઈ સદવ્યવહાર નથી. બહુ સરસ ગાથા છે બરાબર. આમાં પણ નિશ્ચય વ્યવહારનું જ્ઞાન કરાવે છે અને આના પછીની ગાથા પણ બેવ બહુ સરસ છે, જેમાં નિમિત્ત ઉપાદાનનું જ્ઞાન કરાવે 135માં અને 134 તો બહુ સરળ છે, બહુ સરળ છે. પણ આમાં મુખ્યતા ચાર ગાથામાં આજે જે આપણે કરશું એમાં નિશ્ચય વ્યવહાર અને નિમિત્ત ઉપાદાન આ બે સિદ્ધાંત ઉભરાઈને બહાર આવે છે. તો જો શું કીધું, તે નહીં સદવ્યવહાર. તો સદવ્યવહાર ખરેખર શું છે, કયો છે? સદવ્યવહાર કોને કહેવાય? સાચો વ્યવહાર. ખરા છે? સાચો વ્યવહાર કોને કહેવાય? તો કે ખરેખર તો સામાન્ય ધ્યાનથી થોડો ઉપયોગ સૂક્ષ્મ રાખીને ગુરુદેશના પ્રવચનમાં આ વાત ઘણી વાર આવે છે. તો કે આ બધી મત મતાંતરની માન્યતાઓ છે એ કોઈ સાચો વ્યવહાર નથી. એવી માન્યતાઓથી તારું કલ્યાણ નથી થવાનું. એવી માન્યતાઓમાં અટકીને સંતુષ્ટ થઈ જશે તો ગરમ નથી થવાનું. એવી માન્યતામાં અટકીને સંતુષ્ટ થઈ જશે તો આત્મા પ્રાપ્ત નથી થવાની, સુખની પ્રાપ્તિ નથી થવાની, મોક્ષની પ્રાપ્તિ નથી થવાની. એટલે કે પક્ષ, કોઈને કોઈ પક્ષ લઈ જાય ને, સમજાય છે? તો એ પક્ષમાં અગર જીવ બેઠો છે તો એને કલ્યાણ એનું નહીં થાય. તો હવે એ નહીં સદવ્યવહાર. હવે સદવ્યવહાર કયો છે? સમજાય છે? તેને બે રીતે આપણે સમજીએ, વ્યવહાર ને સદવ્યવહાર ને બે રીતે આ ગુરુદેશી પ્રવચનોમાં સમજાવતા હોય. તો સદવ્યવહાર એટલે ખરેખર તો સદવ્યવહાર એટલે કે એક આપણે લઈએ શબ્દ એક તમને સમજવા માટે અધ્યાત્મનો વ્યવહાર. બહુ કન્ફ્યુઝન નથી કરતી, બહુ સરળ વાત કરીએ છે. પોતાના આત્માના સામાન્ય ધ્યાનથી સદવ્યવહારની વ્યાખ્યા કરું છું, સદવ્યવહારનું સ્વરૂપ ખોલીએ છીએ, સદવ્યવહારનો અર્થ સમજીએ છીએ, ભાવ ભાષણ કરીએ. સદવ્યવહાર ખરેખર આત્માનો સદવ્યવહાર કયો હોય છે? આપણે બારમાં કહીએ ને કે થોડો વ્યવહાર બરાબર રાખો તમારો. વ્યવહાર એટલે ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું, વાણીનો વ્યવહાર, વિનય વિવેકનો વ્યવહાર અને કોઈને માન આપવાનો વ્યવહાર. એક વ્યવહાર તો બરાબર રાખો, વ્યવહાર તો બરાબર હોવો જોઈએ કે નહીં જીવનમાં? એક લૌકિક વ્યવહારની વાત, અહીંયા આત્માના વ્યવહારની વાત છે. તો કે આત્માનો પણ વ્યવહાર હોય? તો કે હા, આત્મામાં પણ વ્યવહાર હોય ને, આત્માનો પણ વ્યવહાર હોય ને. તો હવે આત્માનો વ્યવહાર, તો ગુરુદેશી કહે છે કે પોતાના આત્માના આશ્રયથી પ્રગટ થવા વાળી, પોતાના, ધીરે ધીરે બોલીશું એટલે સમજાય, શાંતિથી સાંભળો, પોતાના શુદ્ધાત્માના આશ્રયથી જે પર્યાય પોતાના શુદ્ધાત્માનો આશ્રય લે છે, પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ કરે છે, પોતાના શુદ્ધાત્માનું જ્ઞાન કરે છે, પોતાના શુદ્ધાત્મામાં લીન થાય છે, એવી આત્માની પર્યાય જે પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થાય છે, વિતરાગતાનો અંશ પ્રગટ થાય છે, સ્વરૂપ સ્થિરતા પ્રગટ થાય છે, સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે, સમ્યક્તની પ્રાપ્તિ થાય છે, પોતાનું ભાન થાય છે, જ્ઞાન થાય છે, શ્રદ્ધાન થાય છે, ધ્યાન થાય છે, એવી જે આત્માની નિર્મલ શુદ્ધ જે પર્યાય છે, દશા છે, અવસ્થા છે, એ આત્માનો સદવ્યવહાર છે. પોઈન્ટ સમજાય છે? એ આત્માનો સદવ્યવહાર છે. સાચા દેહ શાસ્ત્ર ગુરુ જે ઉત્કૃષ્ટ નિમિત્ત છે, જે ઉત્કૃષ્ટ બાહ્યમાં સહયોગ છે, જે હિતોપદેશી છે, જે આત્માના હિતનો ઉપદેશ આપનાર છે, જે તીર્થોની સ્થાપના કરનાર તેવા તીર્થંકરો છે, એમનો ઉપદેશ સાંભળીને, એમનો સદઉપદેશ સાંભળીને, સતઉપદેશ સાંભળીને, જે માર્ગ બતાવ્યો એ માર્ગ પર ચાલીને, ઉપયોગને જ્યાં લીન કરવાનો કીધો, તદ્રુપ કરવાનો કીધો, એવો જે શુદ્ધાત્મા એને સમજીને, એની અંદરથી અપાર મહિમા લાવીને, એનું અંદરથી મહાત્મય લાવીને કે હું આવો છું, હું શુદ્ધાત્મા છું, હું પરમાત્મા છું, હું પરિપૂર્ણ છું, હું અનંત ગુણોથી ભરેલો છું, હું અનાદિ અનંત છું, હું અમૂર્તિક છું, હું અસંખ્યાત પ્રદેશી છું, હું અનંત જ્ઞાનાદિ પ્રસિદ્ધ ગુણોનો ધારક છું, એવો જે અંદરમાં પોતાની પર્યાયને, પોતાના દ્રવ્યનો અંદરથી જે બહુમાનનો ભાવ આવે છે, એ પર્યાયનો સદવ્યવહાર છે. કોઈ ખ્યાલમાં આવે છે? બારમા દેહ શાસ્ત્ર ગુરુની મહિમા એ સદવ્યવહાર છે, જ્ઞાનીઓની ઉપાસના મહિમા સેવા એ સદવ્યવહાર છે, એમના માર્ગ ઉપર ચાલવું એ સદવ્યવહાર છે, એ આત્માનો સદવ્યવહાર છે. અને આ સદવ્યવહાર રૂપે આત્મા પરમ્યો નથી, કારણ કે નિશ્ચયના અવલંબને આવો સદવ્યવહાર પ્રગટ થશે. નિશ્ચય ભૂત શુદ્ધાત્મા કારણ પરમાત્મા જે દ્રષ્ટિનો વિષય છે, જે જાનન દેખનની મૂર્તિ છે, જે જ્ઞાનનો પુંજ છે, પ્રકાશ છે, જેમાંથી જ્ઞાનનું પ્રણમન જેમાંથી થઈ રહ્યું છે જાણવા દેખવાનું, એવો જે કારણ કુટસ્થ જે અપરનામી વિજ્ઞાન ઘન સ્વભાવ છે, એ ખરેખર હું છું, એની અંદરમાં દ્રષ્ટિ થવી, એની અંદરમાં જ્ઞાન ચક્ષુ ખુલવા, એવા અંદરમાં જ્ઞાન નેત્ર ખુલવા, અને જે પરમ શુદ્ધ નિશ્ચય એનો વિષય છે, એનું અંદરમાં શ્રદ્ધાન જ્ઞાન ધ્યાન શ્રદ્ધાન થવું, એ આત્માનો, એની પર્યાયનો, એની અવસ્થાનો, એની દશાનો એ સદવ્યવહાર છે. ગજબ ગાથા છે. ગચ્છ મત ની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. અને જો એના પછી જ જે બહુ સરસ બે લાઈન છે, ભાન નહીં, આવી વાત આપણે હમણાં સુધી જે વાત કહી, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. તું નિશ્ચયનો સાર સમજાય છે? તું આગમનો સાર, તું આગમમાંથી અધ્યાત્મનો સાર, વિદેશીના હજારો પ્રવચનોનો સાર, ઓમ ધ્વનિનો સાર, દ્વાદશાંગનો સાર, સમજાય છે? એ સાર જે નિશ્ચય ભૂત શુદ્ધાત્માનું લક્ષ્ય કરાવવું અને ત્યાં સુધી ઉપયોગને લઈ જવું છે, એનું તે અગર ભાન જ્ઞાન શ્રદ્ધાન એ જ રૂપનું નથી કર્યું તો તે નિશ્ચય નહીં સાર. તું નિશ્ચય પણ નથી સમજ્યો અને વ્યવહાર પણ નથી સમજ્યો, તું દ્રવ્યનું સ્વરૂપ પણ નથી સમજ્યો અને તું પર્યાયનો સદ વ્યવહાર પણ નથી સમજ્યો, તું નિશ્ચય દ્રવ્ય પણ નથી સમજ્યો અને પર્યાયનો વ્યવહાર પણ નથી સમજ્યો. કારણ કે દ્રષ્ટિ ક્યાં છે? આનાથી બહાર છે. દ્રષ્ટિ ક્યાં છે? તો કે આનાથી જેમ આપણે લૌકિક વ્યવહારની વાત કહી ને એમાં જ વર્તી રહે. ભાઈઓને જે લૌકિક એટીક્યુટ છે કે જે મેનર્સ છે, ઠીક છે, હોય સદાચાર ખેલાય છે, તો એને એ સદવ્યવહાર માને છે. અમે રૂપિયા પૈસા કમાઈએ છીએ એ અમારો સદવ્યવહાર છે. ઘર પર કુટુંબ પરિવારને બરાબર સંભાળીએ છીએ એ અમારો સદવ્યવહાર છે. અમે મંદિર સંભાળીએ છીએ અમારો સદવ્યવહાર છે. અમે ઓફિસ ચલાવીએ છીએ અમારો સદવ્યવહાર છે. બરાબર અમારો વ્યવહાર છે. બધા સાથે અમારો વ્યવહાર ચોખ્ખો છે. રૂપિયા પૈસાનો વ્યવહાર ચોખ્ખો છે. ધંધા પાણીમાં વ્યવહાર ચોખ્ખો છે. નિયતમાં વ્યવહાર ચોખ્ખો છે. નિયત ખોટી નથી, સાચી છે. અન્યાય અનીતિ રહી છે. નીતિ નિર્વાણ છે. તો એ અમારો વ્યવહાર સાચો છે. ફેલાય છે. અને આજ સુધી કોઈને ધોકો નથી આપ્યો, ચીટ નથી કર્યું, માયાકારી નથી કરી. અમારો વ્યવહાર સાચો છે, એ સદાચાર રૂપ વ્યવહાર આગમમાં કીધો છે, એની ના નથી. શરણાની યોગમાં એની પણ ચર્ચા આવી છે, એ પણ હોવો જોઈએ, એ પણ પાત્રતાનું એક લક્ષણ છે, એ પણ મંત્ર થાય છે. એવા પ્રકારના પણ ભાવ હોવા જોઈએ લૌકિકમાં પણ. એ સદવ્યવહાર તો છે જ, બરાબર છે, પણ આનાથી એનાથી આગળ આપણે વાત કરીએ છીએ. અમે રોજ મંદિરમાં આવીએ છીએ, તમારો બરાબર વ્યવહાર છે. અમે શટ આવશ્યકનું પાલન કરીએ છીએ, અમારો વ્યવહાર બરાબર. અમે સપ્તર્યસનથી રહી છે અમારું જીવન, અમારો વ્યવહાર બરાબર છે. અન્યાય નીતિ અભક્તિ રહી છે, અમારો વ્યવહાર બરાબર છે. અમે આ પ્રકારના મદ નથી, અમારો વ્યવહાર બરાબર છે. અરે ભાઈ, એ પણ છે, એની પણ ના નથી. હવે આગળ આવો હજી તો, હવે સદવ્યવહાર, સાચો વ્યવહાર એટલે કે આત્માના આશ્રયથી, શુભ ભાવ અશુભ ભાવ નહીં, આત્માના આશ્રયથી જે શુદ્ધ ભાવ પ્રગટ થાય છે એ સદવ્યવહાર છે, એ ખરો વ્યવહાર છે. ખ્યાલ છે, એ ખરો વ્યવહાર, નિશ્ચય પૂર્વક નો ખરો વ્યવહાર છે. એવા જ્ઞાની ધર્માત્માઓ જગતમાં પૂજાય છે, એવા પરમાત્માઓ જગતમાં પૂજાય છે, જેનો જેની પર્યાયથી નિર્મલ, પોતાના આત્માના આશ્રયથી નિશંક, પોતાના આત્માના આશ્રયથી સુખથી, શાંતિથી, આનંદથી જે પર્યાય ભરાઈ જાય, જે પર્યાયમાં સમતા વર્તે, ગમે તે થાય, પોતગલનું થોડું પરમાન આમ તેમ થાય, ઠીક છે, ઠીક છે, આમ હમણાં એનું પરમાન આવશે, તરત જ આપણે કહીએ ને કે આકુરતા, ઉદ્વેગ, કષાય, ક્રોધ, કરતા ભાવ, અને તો એ અસદ વ્યવહાર છે. ખ્યાલ આવે છે, કારણ કે પોતાને પરનું કરતા માને છે, અને કરતા માને છે ને, પરનું પરમાન પોતાની ઈચ્છા અનુસાર ન થયું તો આકુરતા, તો આકુરતા થઈ. જો જીવાણીના કોઈ પણ કથન તમે પર્યાયનું આચાર્ય જ્ઞાન કરાવે, દ્રવ્યનું જ્ઞાન કરાવે, ગુણનું જ્ઞાન કરાવે, રાગનું પણ જ્ઞાન કરાવે, રાગને તોડાવવા માટે, સ્વભાવનું જ્ઞાન કરાવે, રાગને તોડાવવા માટે. પ્રયોજન શું છે? જે ત્રિભુવનના જીવ અનંત સુખ છે, તો પ્રયોજન શું છે? સુખી થવું. પ્રયોજન શું છે? રાગનો અભાવ કરવો, વિતરાગ, વિતરાગ, વિતરાગ દશા, વિતરાગ ધર્મ, વિતરાગ ધર્મ, વિતરાગ માર્ગ, ગુરુ વિતરાગી, ભગવાન વિતરાગી, જીવવાણીમાં વિતરાગતાનું પોષણ યહી જીવવાણી કહેલાતી હે, વિતરાગતાથી પોષકી જીવવાણી કહેલાતી હે, યહ હે મુક્તિ કા માર્ગ નિરંતર હમકો જો દિખાતી હે. તો એ જે વિતરાગ ભાવ પ્રગટ થયો છે, શાંતિ, સમતા, જે પણ થાય એમાં શાંતિ, સમતા, એક્સેપ્ટન્સ પાવર આપણો કેમ નથી વધતો? કેમ? કારણ કે નિરંતર પરવેલા કરતા દુઃખી થતા હોય, એ અસદવ્યવહાર છે આત્માનો. સમજાય છે? તો કે છે, તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ જ્ઞાનનું, તે નિશ્ચય નહીં સાર, નિજ જ્ઞાનનું ભાન નથી. અને ભગવાનની ભક્તિ, પૂજા, દયા, દાન, રસ, તપ બધું કરે છે. આજે ગુરુજી તો આના પ્રવચનમાં કીધા હતા, તો એ તો ગુરુજીના શબ્દ અને ગાથાના શબ્દ બોલું, તે તો હલાહલ ઝેર છે, વિષ છે, ઝેર, વિષ કુંભી તો કોને? કે આત્માનું ભાન નહીં નિજ રૂપનું. આજે જ પ્રવચન થવાનું, ભાન નહીં નિજ રૂપનું, પોતાનું ભાન નથી. અને માત્ર દયાદાન રસ ભક્તિના ભાવમાં, શુભ ભાવમાં પડ્યો છે, યાત્રાના ભાવમાં પડ્યો છે. સમજાય છે? હજારો લોકોને યાત્રા કરાવે છે, પોતે હર વર્ષે યાત્રાઓ કરે છે. આજે પ્રવચનમાં આવ્યું કે એ પરિણામ ખરેખર આત્માને નથી જાણતો, આત્માને ભૂલ્યો છે, પોતાનું ભાન આ જ વાય, ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહીં સાર, એવો જીવ વિષ ઝેર કુંભ, વિષકુંભ કીધું, વિષકુંભ, વિષકુંભ ના ઘડા પીએ છે, વિષકુંભ ના ઘડા પીએ છે, વિષ વિષ પીએ છે, ઝેર ઝેર. હવે બોલો, ઝેર પીઓ તો શું થાય? તો કે મરી જવાય, દે છૂટી જાય. એવી રીતના આ જે શુભ ભાવમાં ધર્મ માનવા રૂપ જે માન્યતા છે, એ એક ઝેર સમાન છે. અને જીવના સ્વભાવનો, એની શાંતિનો, એની પ્રભુતાનો, એના આનંદનો ઘાત કરે છે, એને ઘાતે છે, ઘાત કરે. કેટલી સરસ ગાથાઓ છેલ્લી છેલ્લી છે, જો તમે બે ગાથા થઈ ગઈ, નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી ગયે, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ રહે, બંને સાથ રહે. બોલો, કયા કોના જીવનમાં બંને સાથ રહે? જે મિથ્યા વ્યક્તિ છે એને તો નિશ્ચય વ્યવહાર નહીં કઈ ખબર નથી, એ તો એકાંત પાપ 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 ભાવમાં પડ્યો છે. અને જે કેવડી ભગવાન થયા છે તો એ તો પોતાના આત્મામાં લીન છે. તો નિશ્ચય વ્યવહાર ની સંધિ કોના જીવનમાં હોય? તો કે સાધક જીવના જીવનમાં, જે સાધક છે, જે જ્ઞાની છે, બરાબર. તો નિશ્ચય, કારણ કે ઉપયોગ અંદર જાય, ઉપયોગ બહાર આવે છે, અંદર જાય બહાર આવે છે, અંદર જાય બહાર આવે છે. તો આ પ્રકારનો નિશ્ચય વ્યવહારનો જે ભાવ એક સાથે ચાલે છે એ સાધકના જીવનમાં છે. એટલે કોઈ અજ્ઞાની એક જ પકડી લે, એકાંત પકડી લે તો એ મિથ્યા વ્યક્તિ છે. કોઈ એમ જ પકડી લે કે આત્મા શુદ્ધ જ છે તો નહીં, આત્મા અશુદ્ધ જ છે તો નહીં, આત્મા શુદ્ધાશુદ્ધ સ્વરૂપી છે. સ્વભાવની અપેક્ષા એ શુદ્ધ જ. એટલે અપેક્ષા લગાડશો તો જ લગાડો, અપેક્ષા લગાડો તો જ લગાડો. સ્વભાવની અપેક્ષા એ શુદ્ધ જ છે, પર્યાયની અપેક્ષા એ અશુદ્ધ જ છે, અશુદ્ધ જ છે. તો એ રીતે જ ક્યાં લાગે? અપેક્ષા લગાડો તો જ લગાડો, અપેક્ષા લગાડ્યા વગર જ લગાડશો તો કામ થશે, અને અપેક્ષા લગાવીને જ લગાડશો તો અનિકામ થશે. બહુ માર્મિક ગાથાઓ છે. એમ બેસી કે દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ સમજાય, બેસી કે નીચે રહેવાનું સ્વરૂપ સમજાય, સુસ્થિતિ છે દ્રવ્યની, સુસ્થિતિ છે પર્યાયની નું જ્ઞાન કરાવશે. હવે તું વિવેક વાપર, તું નક્કી કર કે પર્યાયમાં ચાલતા રાગાદી ભાવનું લક્ષ્ય કરવું, કારણ કે તારા ઉપયોગ જે તારા હાથમાં થઈ શકે, તારા ઉપયોગનો દોર છે તારા હાથમાં, તારા કમાવેલા પૈસા છે ને, કે હવે એને તું કેવી રીતના ઇન્વેસ્ટ કરે અને વધારે કેવી રીતના પ્રોફિટ કમાય, એની વૃદ્ધિ કેવી રીતના કરે. તો તારી પાસે જે પૂંજી છે એ તારું ધન છે, એ તારી નિધિ છે. હવે એને ક્યાં લગાડવી, સમજાય છે? એને ક્યાં લગાડવી, એને ક્યાં ઇન્વેસ્ટ કરવું, તો એ તારા હાથની વાત છે ને. એનું નામ પૂછ્યા છે કે તારા ઉપયોગના દોરને તારે રાગ સન્મુખ કે પછી વિતરાગ સ્વભાવ સન્મુખ કરવી, એ તો તારા હાથની વાત છે. એટલે કે છે બંને સાથે રહે, દેવ સાથે છે દ્રવ્ય પર્યાયાત્મક સ્વરૂપ, નિશ્ચય એ દ્રવ્યનું સ્વરૂપ, વ્યવહાર એ પર્યાયનું સ્વરૂપ. તો દેવ સાથે છે, બંને સાથે રહે, બંને સાથે રહે. પર્યાયમાં રાગ પણ છે, એ સમય સ્વભાવ, એ જ સમય, એ જ આત્મા સ્વભાવથી વિતરાગ. આપણે હમણાં શરૂઆતમાં વાત કરી ને કે એક જ ઘરના અલગ અલગ એંગલથી ફોટા પાડે અને ચાર ફોટા મોકલે, તો ચાર ઘર છે કે એક જ ઘર છે? ઘર ચાર નથી, એક જ ઘરના અલગ અલગ એંગલથી ફોટા પાડ્યા છે. તો અલગ અલગ એંગલથી ફોટા પાડશે તો અલગ અલગ દેખાશે કે નહીં? ઉપરથી આખો ફોટો પાડશો તો અલગ દેખાશે, આખી અલગ ઇમેજ આવશે. પાછળથી લેશો તો ફ્રન્ટ આવશે, ફ્રન્ટથી લેશો તો આખું સામેનું આવશે, અહીંયાથી લેશો તો સાઈડનું આવશે, અહીંયાથી લેશો તો આ સાઈડનું આવશે. આ દિવાલ આવશે, આ દિવાલ આવશે, આ દિવાલ આવશે, ઉપર આવશે, આ આવશે, તે આવશે. તો અલગ અલગ એંગલથી એ ઘરને આપણે જોઈ શકીએ છીએ કે નહીં? ઘર તો એક જ છે, એટલે દ્રવ્યથી વસ્તુને જોશું તો પણમથી દેખાશે, પર્યાયથી વસ્તુને જોશું તો પણમથી દેખાશે, દ્રવ્યથી વસ્તુને જોશું તો એકરૂપ દેખાશે. હવે તું નિર્ણય કર કે પણમતા ઉપર દ્રષ્ટિ કરવી છે કે એકરૂપતા ઉપર દ્રષ્ટિ કરવી, ઉપયોગને ક્યાં કેન્દ્રિત કરવી, સુખશાંતિ આનંદનું નિવેદન ક્યાં મળશે, કોનું લક્ષ્ય કરવાથી મળશે, કોને ઉર્ધ્વ કરવાથી મળશે, કોને મુખ્ય કરવાથી મળશે, એનો વિચાર કર. એટલે આ બે ગાથા થઈ છે. હવે આગળ ત્રીજી ગાથા રહે, ત્રીજી ગાથા બહુ સરળ છે, ચોથી તો બહુ સરળ છે, બે ગાથા હવે બહુ સરળ છે. જો આગળ નાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં હોય, માર્ગ ભેદ નહીં કોઈ, હા કોઈ પ્રકારનો એક હોય ત્રણ કાળમાં પરમારથનું પંથ. ગજબ ગાથા, એક હોય ત્રણ કાળમાં પરમારથનું પંથ. આગળ જ્ઞાની થઈ ગયા એટલે અતીત, આગળ એટલે થઈ ગયા એટલે ભૂતકાળ, અતીતકાળ, પાસ્ટ, ભૂતકાળ, પાસ્ટકાળ, અને થઈ ગયા, તો જેટલા થઈ ગયા અને જેટલા થઈ રહ્યા છે, છ મહિના સમયમાં છે તો આ જીવ મોક્ષ જઈ રહ્યા છે, કેટલા જીવ અયન થઈ રહ્યા છે વિદેશ ક્ષેત્રમાં, હમણાં ચોથો વારો અહીંયા હતો ત્યારે અહીંયાથી મોક્ષ જઈ રહ્યા હતા, તીર્થંકરો વિચારતા હતા, ખ્યાલ આવે છે? તો જે થઈ ગયા, જે થઈ રહ્યા છે, ભવિષ્યમાં કાળ થશે, કાળ ભવિષ્ય, ભવિષ્યમાં જેટલા પણ જીવો મોક્ષ જશે, જેટલા જીવો સિદ્ધ થશે, જેટલા જીવો પોતાના કાર્યની સિદ્ધિ કરશે, પોતાના આત્માની સાધના કરશે, આરાધના કરશે, પ્રાપ્ત કરશે, પોતાના આત્માને પોતાના ઉપયોગ અનુભવ કરશે, નિદન કરશે, શાંતિનું, આનંદનું, સમ્યક દર્શન, શ્રાવકપણું, મુનિપણું, શ્રેણી, અર્યન દશા, સિદ્ધ દશા રૂપે આખો આત્મા પણમીને મુક્ત થશે, તો જેટલા થશે, થઈ ગયા, થઈ રહ્યા છે, માર્ગ ભેદ નહીં કોઈ, જેટલા પણ જશે આ જ માર્ગ પચાર, ગયા આ માર્ગ પચાર, જઈ રહ્યા છે આ માર્ગ. કયો માર્ગ? એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો માર્ગ, આત્માની પ્રાપ્તિનો માર્ગ, વિધિ, પ્રયોગ, ઉપાય, સુખી થવાનો એક જ. કાળ બદલાય એટલે ઉપાય બદલાય એમ નહીં, કાળ બદલાઈ જાય એટલે ઉપાય અને કારણ બદલાઈ જાય એમ નહીં, એક જ કારણ. કયું કારણ? શું બોલો? માર્ગ, માર્ગ ભેદ નહીં કોઈ, તો કયો માર્ગ છે? માર્ગ સુખી થવાનો માર્ગ, સુખી થવાનું કારણ, સુખી થવાનું સાધન, કોના આશ્રયથી સુખી થશે? થયા થઈ ગયા છે. કોનો આશ્રય બોલો, કોનો? હજારો વર્ષો સુધી, હું કહું છું હજારો વર્ષો, જ્યારથી કોઈ જીવ અર્યંત થયા, તીર્થંકર થયા, અને જેટલો કાળ તીર્થંકર દશામાં રહ્યો એ પરમાત્માનો જીવ અર્યંત દશામાં રહ્યો, સમોષણમાં રહ્યો, ઓમ ધ્વનિ દ્વારા વસ્તુનું પ્રતિપાદન કરનાર છે, ટકટકી લગાવીને એ પરમાત્મા, એ તીર્થંકર પ્રભુ પરમાત્મા, એ ભગવાનના દર્શન કર્યા કરો તો પણ તને અંદરમાં સુખ શાંતિ આનંદ હોય. માર્ગ નહીં પ્રાપ્ત, સુખનો માર્ગ, આનંદનો માર્ગ, શાંતિનો માર્ગ પ્રાપ્ત નહીં. અલ્ટિમેટલી આપણે સુખી થવું છે, અલ્ટિમેટલી રાગ દ્વેષથી રહિત થવું છે, અલ્ટિમેટલી આ બંધનોથી છૂટવું છે, અલ્ટિમેટલી ચાર ગતિના પરિભ્રમણથી મુક્ત થવું છે, પંચ પરાવર્તનની બેરીઓથી મુક્ત થવું છે કે નહીં. તો માર્ગ, માર્ગ એક જ, એક જ માર્ગ. જે આપણે કે ને, અહીંયાથી સોનગઢ જવાની એક જ ફ્લાઇટ છે, ભાવનગર જવાની એક જ ફ્લાઇટ છે, એક જ ફ્લાઇટ છે, બીજી કોઈ ફ્લાઇટ જ નથી, એક જ એરલાઇન જાય છે, એક્ઝામ્પલ જે પણ, બરાબર છે? એક જ માર્ગ છે. કયો માર્ગ છે? સુખી થવાનો. એટલી સરસ લાઈન છે, માર્ગ ભેદ નહીં કોઈ. શિવાના પતિ આના પછી સમજાય છે કે કૃપાળુ દેવ ને અંદર થી એકદમ ખ્યાલ આવી ગયો, અનુભવી જી, એટલે એમને ખબર છે કે એક જ આ માર્ગ છે. ભલે ઉદય વર્ષ એમનો જે પણ જન્મ થયો કે જે પણ એમના દ્રવ્ય ક્ષેત્ર કાળમાં ઉભી હતા, પણ માર્ગ છે કે માર્ગ ભેદ નહીં કોઈ. એક હોય ત્રણ કાળમાં, માર્ગ એક જ છે. સુખી થવાનો માર્ગ પોતાના આત્મા, સિમ્પલ કરો પોતાના આત્માનો આશ્રય. ત્રિકાળી, એટલે આના પછીની ગાથા એ માં ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન અને યોગ્ય નિમિત્તનું જ્ઞાન કરાવશે. એ ઉપાદાન કારણ, બોલો, ઘઉંની રોટલી બનાવવાનું કારણ, એક જ ઘઉં, ઘઉંની રોટલી. બાજરાના રોટલા બનાવવા હોય તો બાજરા સાજરો જોશે, એનો લોટ જોશે. તો કારણ એક જ છે ને, ઘઉંની રોટલીનું કારણ ઘઉં, બાજરાની રોટલીનું કારણ બાજરો, જુવારની રોટલીનું કારણ જુવાર, નાચણીની રોટલીમાં નાચણી, બરાબર? તો એવી રીતના સુખી થવાનો માર્ગ તો એક બહુ સરળ ગાથા એવી. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં. બોલો, હમણાં વિજય ક્ષેત્રથી હમણાં ક્યાંથી જીવો મોક્ષ લઈ ગયા? ત્રણ લોક છે, એમાંથી મોક્ષ ક્યાંથી જઈ રહ્યા? કયા ક્ષેત્રમાં, કઈ જગ્યામાંથી જીવ મોક્ષ થઈ, મોક્ષ જઈ રહ્યા? છ મહિના સમયમાં 608 જીવ લગાતાર મોક્ષ જાય છે. એ 608 જીવ ક્યાંથી મોક્ષ જઈ રહ્યા છે? હમણાં વર્તમાનમાં ક્યાંથી જઈ રહ્યા છે? તો ઉપર ઉર્ધ્વલો તો કે ના, ત્યાંથી કોઈ સ્વર્ગના દેવ સહ્યમ અંગીકાર નથી કરી શકતા, તો મોક્ષ તો બહુ દૂર છે. તમને દર્શન લઈ શકે, ચોથું ગુણસ્થાન આવી શકે, ભવમાંથી અંતર જ્યોતિષ, તો કે એ ભવમાંથી મોક્ષ તો કે ના. પછી નીચે અધોલોક છે, નરક માંથી મોક્ષ તો કે ના. પછી મધ્યલોક છે, તેમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. હા, અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં મનુષ્ય તો કે ઢાઈ દ્વીપ, અઢી દ્વીપ સુધી મનુષ્ય છે. હવે અઢી દ્વીપમાં હમણાં જીવો મોક્ષ ક્યાંથી જઈ રહ્યા છે? તો કે એકમાત્ર મહાવિદેશ ક્ષેત્રમાં. હવે જેટલા પણ જીવ તમે વિચારો, છ મહિના સમયમાં જેટલા પણ મહાવિદેશ ક્ષેત્રમાંથી જેટલા પણ જીવો મોક્ષ જઈ રહ્યા છે, મોક્ષ જઈ રહ્યા છે, એ બધા આ એક વિતરાગ સ્વભાવના આશ્રયથી પ્રણતિમાં જે સુખ આનંદ સમ્ય દર્શન આદિ રત્નત્રયની જે પ્રાપ્તિ થાય છે, એ જ માર્ગ ઉપર, આ જ ઉપાય, આ જ માર્ગ, આ જ પ્રયોગ, એ પ્રયોગ વડે જીવ સુખી થઈ રહ્યા છે અને અનુપમ અવ્યાબાદ અનંત કાળ સુધીનું સુખ પામે છે. માર્ગ ભેદ નહીં કોઈ, કેટલી સરળ ગાથા. આગળ જ્ઞાની થઈ ગયા, કેટલા થઈ ગયા? બોલો, કેટલા થઈ ગયા? તો કે અનંત જીવ જ્ઞાની થઈ ગયા, અનંત જીવ મોક્ષ ગયા. તો આગળ જ્ઞાની થઈ ગયા અને વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કોઈ. તો ભવિષ્યમાં જેટલા પણ થશે એ બધા જીવો આ જ ઉપાય અને આ જ માર્ગ પર ચાલીને થશે. આ જ માર્ગ એટલે આ જ નિર્ગ્રંથતાનો માર્ગ, વિતરાગતાનો માર્ગ, બરાબર? હવે જો આમાં એક વાત સમજવાની, સમજવા જોઈએ, અષ્ટપાહુડ, એમાં ભાવપાહુડ, અષ્ટપાહુડ ગ્રંથ છે ને, અષ્ટપાહુડ પાંચ કર્માગમમાં કુલકુલાચાર્યના મૂળ પાંચ કર્મા, ભાવપાહુડ, હા, ભાવપાહુડમાં કે માર્ગ, માર્ગ ની વાત આવી ને, નિર્ગ્રંથો કા માર્ગ હમકો પ્રાણો કે ભી પ્યારા. તો ત્યાં તો એટલી અમકી ને ઊંચી વાત લઈ, કડક કઈ કડક પૂરી, વાત લખી કે ભાવ લિંગ પરાથી જ મોક્ષ થશે, દ્રવ્ય લિંગ પરાથી પણ મોક્ષ નહીં થાય. બોલો, ઘણી બધી ગાથાઓમાં આ બધી ચર્ચાઓ આવી, પ્રેરણા તો આવી નગ્નત્વ ધારણ કરવાની ને બધી. પછી પાછા પ્રશ્ન પૂછતા કે તમે તો નગ્નત્વ ને મોક્ષનું કારણ કીધું, તો કે વ્યવહાર કારણ છે. ખરું કારણ દ્રવ્યલિંગ પણ નથી, એની સાથે રહેલો જે ભાવલિંગ નો ભાવ છે, ભાવલિંગ પણ છે. ભાવલિંગ એટલે ભાવથી જે લિંગ છે, ભાવથી જે નિર્ગ્રહ થયા, ભાવમાં જેની નિર્ગ્રહતા પ્રગટ થઈ, ભાવમાં જેનું પર પદાર્થો પ્રત્યે એકત્વ મમત્વ આદિની જે ગાંઠ છે, એ ગ્રંથિ છે, એ ગ્રંથિ તૂટી છે. એક નહીં, બે નહીં, ત્રણ કશાય ચોકડીના અભાવ પૂર્વક ની જે વીક રાખતા વચ્ચે એક ખરો ભાવલિંગી સંતોષ, એક ખરા મુનિરાગ, એક ખરું સામાન્ય પણ છે. અને ચરણાનું સૂચક શિલિકા પ્રવચન સાજી ગાથામાં લખ્યું ને આગળ જ, હે જીવો, તમને સુખી થવું હોય, તમને મોક્ષમાં જવું હોય, તમને આનંદની પ્રાપ્તિ કરવી હોય, સંસારથી છૂટવું હોય, તો સામાન્યપણાનો અંગીકાર કરો. અને અમે ઉભા છે ના નેતા મોક્ષ માર્ગના, આ માર્ગ બતાવવા માટે, આ માર્ગનું પ્રવર્તન કરવા માટે. બોલો, કેટલા આચાર્ય કુનકુન આચાર્યને યાદ કર્યા છે? કુનકુન આચાર્ય જેવા સમર્થ આચાર્ય અને એમની આ કથની અને એમની આ લેખની એમની આ કલમ નહીં ઉપરી હોત તો અમારા જેવા જીવો આ માર્ગ કેવી રીતના પામે? ભાવલિંગ પણ અંદરની નિર્ગ્રહતા. અરે અપૂર્વ અવસરમાં તો તમે પહેલું કાવ્ય વાંચો, આ ગાથાનો સાર છે કે આ લાઈનનો, માર્ગ ભેદ નહીં કોઈ. શું છે બોલો પહેલી ગાથા? અપૂર્વ અવસર ક્યારે થઈશું? ભાવ્યાંતર નિર્ગ્રહ થયો, સર્વ સંબંધો નો બંધન તીક્ષ્ણ છેદી વિચારશું. પ્રભુ નવત પુરુષના પંથજો, કેટલી સરસ પહેલો જ કાવ્ય છે, કેટલો સરસ. તો સર્વ સંબંધો નું બંધન એટલે અંદરની જે ગ્રંથિ, અમારા અમારા અમારા, સમજાય કે હું રાગી, હું દ્વેષી, હું સંસારી, હું ગોરો, હું કાળો, અમારા પતિ, મારી પત્ની, અમારો છોકરો, અમારું ધન, અમારો મોબાઈલ, અમારી વસ્તુ, અમારી ગાડી લારી બારી, અમારા 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 પણ જે છે એ મારા પણ અંદરમાં છે, એ ગ્રંથિ પર પદાર્થ છે, જે મિથ્યાત્વની, એકત્વની, મમત્વની, કર્તૃત્વ ભોક્તૃત્વ આદિની છે. એ નહીં તૂટે ત્યાં સુધી તું બહારમાં તું અનંતવાર દ્રવ્ય લિંગ પણ ધારણ કરી, નગ્ન દિગંબર દશા ધારણ કરી, અને તું એ શુક્લ શું કહેવાય લેશિયા, શુક્લ મંદ કચાઈના ભાવ નું નિમિત્ત પામીને એવા કર્મ બાંધીને નવમી ગ્રહ સુધી જયા, પરંતુ તને માર્ગ પ્રાપ્તિ. વિચારો, મોક્ષ માર્ગ ના નેતા નહીં પણ એવા દ્રવ્યલિંગી મુનિરાજો ને સંસાર માર્ગ ના નેતા. માર્ગ તો એક ભાવલિંગ પણ છે, એ સામાન્ય પણ છે, જે અંદરની ગ્રંથિ તૂટી છે, જે અંતર્મુરત માં હજારો વાર આત્માના અનુભવમાં લીન થાય છે, એ જ ખરેખર સાચા મુનિ. છેલ્લી ગાથા આપણે લઈએ, 10 મિનિટ છે. યોગી બહુ સરસ ગાથા જાણ, 3 ગાથા થઈ ગઈ. સર્વ જીવ છે સિદ્ધ સમ, આહા જે સમ જે તે થાય. જો આગળ કીધે ને નિશ્ચય નહીં, અમે ઘણી બધી ગાથાઓ લખી છે, આ નિશ્ચય નહીં ગાથા છે, આ નિશ્ચય નું વાક્ય છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, અને એના પછીની લાઈનમાં જે સમજે તે થાય વ્યવહારની વાત છે, અને એના પછીની લાઈનમાં નિમિત્તની વાત છે. કેટલી કેટલી કેટલો સરસ ખુલાસો કર્યો છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, અસમર્થ ઉપાદાન કાર સિદ્ધ સમ, સિદ્ધ સમાન, જો નિગોદ મેં સોઈ મુજ મેં સોઈ સિદ્ધ સોઈ મોક્ષ મંજાર. જેવું સ્વરૂપ, જેવું તત્વ, જેવી શક્તિ, જેવી સામર્થ્ય, જેવા ગુણધર્મ, જેવો સ્વભાવ, જેવી શુદ્ધતા, સ્વચ્છતા, નિર્મળતા, પરિપૂર્ણતા, વિકરાગતા, સર્વજ્ઞતા, પ્રભુતા, વિભુતા, નિગોદના જીવના સ્વભાવમાં છે એવી જ શુદ્ધતા, એવી જ પ્રભુતા સિદ્ધ સમાન, સિદ્ધ સિદ્ધ ભગવાનમાં સમાન. સર્વ જીવ છે સિદ્ધતમ, સર્વ જીવ છે સિદ્ધતમ, ઉત્કૃષ્ટ સિદ્ધ પર્યાયમાં થયેલા જે સિદ્ધ દશામાં બેસેલા પામેલા પરિણમેલા જીવોને યાદ, એમનો જેવો સ્વભાવ છે એવા જ સ્વભાવે બધા જીવો છે. નિગોદ થી લઈને સિદ્ધ સુધી બધા જીવોનો સ્વભાવ સમાન છે. એ વાત અલગ છે કે ગુરદેશજી આપણી દ્રષ્ટિ નથી કેળવાતી. ગુરદેશજી તો બધા ભગવાન, ભૂલેલા ભગવાન, ભૂલેલા ભગવાન, બધા ભગવાન આત્મા દેખાતા, સિદ્ધ સમાન દેખાતા હતા, બધા મૂર્તિ દેખાતી શુદ્ધતાની બધાની. સમજાય છે? એવું નથી કે એમને નહોતી ખબર પર્યાયમાં રાગ નથી, એવું નથી કે એમને નહોતી ખબર પર્યાયમાં દ્વેષ નથી, પર્યાયમાં મોહ નથી, પર્યાયમાં અશુદ્ધતા નથી, બધી ખબર. પણ આપણે વાત કરીએ ને કે બે નું જ્ઞાન કર્યા પછી ગૌણ અને મુખ્ય અર્પિત અનર્પિત સિદ્ધ એટલું સરસ સૂત્ર છે. તત્વા સૂત્ર ના પાંચમા અધ્યાયમાં અર્પિત અનર્પિત સિદ્ધે કાર્યની સિદ્ધિ અર્પિત અનર્પિત થશે. અર્પિત એટલે મુખ્ય, અનર્પિત એટલે ગૌણ. અદૈ ભાવ ગૌણ કરવા યોગ્ય છે. એક સમય ની પર્યાય ગૌણ, ગૌણ કે ચુપ્પી, એ સંબંધી બોલવાનું નહીં કહે, પછી જોવાનું નહીં છે. ગૌણ એટલે ગૌણ, જાણે કે છે જ નહીં, છે પણ જાણે કે છે જ નહીં, કેમ મારી દ્રષ્ટિમાં નથી દેખાતું, હોવા છતાં પણ નથી દેખાતું, ઇનવિઝિબલ હોવા છતાં પણ નથી દેખાતું. દ્રષ્ટિ ક્યાં નથી ને, દ્રષ્ટિ કદમત નો ઉપયોગ તો એક જગ્યાએ રહેશે એક સમય, યા તો પર્યાસન નું, ક્યાં તો દ્રવ્યસન નું, ક્યાં તો પરસન નું, ક્યાં તો સ્વસન નું, યા તો પર, યા તો સ્વ, યા તો બહાર, યા તો અંદર, યા તો ભય ભાઈ ભાઈય, યા તો અભ્યંતર. સર્વ જીવ છે સિદ્ધ સમ, એ ત્રિકાળી ઉપાદાન ની વાત છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, અને સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, જે આવું સમજે, સમજે સમજે એ સમજે માં બધું જ લઈ લેવા, સમજે માં જે શ્રદ્ધે, જે સમજે, જે જાણે, જે રુચિ કરે, જે લીન થાય, જે જે એકાગ્ર થાય, તે થાય, એટલે કે એવા જીવ પર્યાયમાં પણ ભગવાન છો અને ભગવાન થાઓ, થાય, થાઓ, થવું છે પર્યાયમાં, થવું છે પર્યાયમાં, થવાની વાત હોય, નોટું અને થવું છે, નોટા અને થવાની વાત, એ પર્યાય, અને અનાદિથી હતા, આજે પણ છે, અનંતકાળ રહેશું, એ સર્વ જીવ છે સિદ્ધ સમ. જાતિ અપેક્ષાએ આપણે બધા સમાન જાતિના છે, સિદ્ધોના કુળના છે, સિદ્ધોના ગોત્રના છે, ઉચ્ચ ગોત્ર. હમણાં હમણાં વાત આવી મોક્ષા પ્રકાશ, બે અધિકાર પૂરા થયા, છેલ્લા અધિકાર, બીજા અધિકાર નું છેલ્લું પ્રકરણ ગોત્ર કર્મોદય જન્ય જીવ ની અવસ્થા. એમાં એક ઘણી વાતો ચાલી, ખરેખર તો આખું ગોત્ર સિદ્ધો, સિદ્ધો ના કુળ ના છે, એવી જાતિ ના છે. આ ઊંચી નીચી ગોત્ર તો શરીર થી લઈને બહાર થી લઈને સંબંધિત છે, ખ્યાલ આવે છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જીવા ગમે વાત આવી છે, બહુ સરસ. એ શ્રેણી ચડે ને, શ્રેણી એ ઉચ્ચ ગોત્ર જીવ, ઉચ્ચ ગોત્ર ના જીવ હોય, ઉચ્ચ પ્રણામ જેના હોય એ જીવ શ્રેણી, શ્રેણી પર આરોપિત થાય, સમજાય છે. તો ગોત્ર એટલે ઉચ્ચ જીવ, ઉચ્ચ ઉચ્ચ પ્રણામ. આ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સમજે આવું સમજે, સમજ સમજ નો તો આખો માર્ગ છે. આપણે બાર ને સમજ, તું સમજ તો કરો, શું કહીએ, પેલા સમજ તો કરો, સાંભળ તો કરો, વિચાર તો કર, પછી નિર્ણય. એ વાત આપણે કહીએ ને કે અમે સમજવા દો, પેલા જરા સમજવા, અમને સમજ્યા તો કોઈ કોઈ સમ સમજાવતા હોય ટીચર, ખ્યાલ આવે છે, કોઈ લેસન કરાવતા હોય, તો હવે પછી હવે પેલા અમને તો સમજ્યા દો, પેલા ટીચર કે અમને સમજવા દો, પછી સ્ટુડન્ટ ને ભણાવ દો એ કે અમને સમજવા દો. સમજ ઉપર આખો આખો માર્ગ, લૌકિક પણ અને આખો માર્ગ અલૌકિક પણ નિર્ધાર કરે છે, નિર્ધારિત છે, આધારિત છે. સમજ સમજ એટલે જ્ઞાન નું ઇમ્પોર્ટન્સ, કારણ કે સમજ એમાં થાય જ્ઞાનમાં. શ્રદ્ધા નો આખો વિષય કોણ આપશે? જ્ઞાન. હેગ ને ઉપાધિ નો નિર્ણય કોણ કરશે? જ્ઞાન. મુખ્ય કોણ? જ્ઞાન. હિતહિત નો વિચાર? જ્ઞાન. સમજ જ્ઞાન કરશે. ચારો નિયોગ ને સમજશે કોણ? જ્ઞાન. સ્વપ્નના સ્વરૂપ ને સમજશે કોણ? જ્ઞાન. સાત તત્વ ના ભેદ ને સમજશે કોણ? જ્ઞાન. એમાં હેગ કોણ, જ્ઞે કોણ, ઉપાધે કોણ એનો નિર્ણય કરશે? જ્ઞાન. જે સમજે તે થાય, સમજ સમજ ઓ ગજબ વાત છે. જે સમજે તે થાય, થાય એટલે થઈ જશે, પર્યાયમાં થઈ જશે, સિદ્ધ સમાન થઈ જશે, પર્યાયમાં સિદ્ધ તો પ્રગટ થશે, કૃત કૃત દશા પ્રગટ થશે, અવ્યવાદ સુખ પ્રગટ થશે, અપૂર્વ આનંદ પ્રગટ થશે, નિરાપુરતા પ્રગટ થશે, બંધન થી મુક્ત થઈ જશે. મુખ્ય અધિકાર માં છે ને વિદાકરણ, વિદાકરણ, વિદાકરણ. વિદાકરણ એટલે શું? વિદા કરવા, વિદા એટલે અલગ અલગ, કોને? પુરુષ ને અને બંધ ને, આત્મા ને બંધ ને, જુદા બંધ માંથી આત્મા ને જુદો, મુક્ત કરવો, કાઢી લેવો. એક પોપટ હોય પિંજરામાં, કેદ હોય એને બંધન 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 ના, સમજાય છે. અને મુક્ત કરો, એને દરવાજો ખોલો, મુક્ત કરો તો એ મુક્ત મુક્ત ઉડે એવી રીતના. હા, ઉર્ધ્વગમન, ઉર્ધ્વગમન સિદ્ધાલય સુસ્થિત જો, ચૈતન્ય ગોળો આખો, દ્રવ્યકર્મ નોકર્મ ભાવકર્મ થી રહિત થઈને ઉર્ધ્વગમન જયારે કરે છે, ત્યારે ખરેખર ખરેખર કાર્યની સિદ્ધિ, મુક્તિ ની પ્રાપ્તિ એનો સ્વભાવ ઉર્ધ્વગમન કરવો છે. અધોગમન કરવો એ આત્માનો સ્વભાવ નથી. આમ તેમ દિશાઓમાં ગમન કરવો એ આત્માનો સ્વભાવ નથી, ખ્યાલ આવે છે. ઉર્ધ્વમાં પણ સ્વર્ગમાં તો કઈ રીતે ઉર્ધ્વગમન, અરે એ બંધન જ્યાં સુધી બંધનમાં છે ત્યાંથી ઉર્ધ્વગમન ક્યાં છે? અધોગમન જ છે. કારણ કે ત્યાં જઈને પ્રણામ, આટલી અનુકૂળતામાં પણ પ્રણામ લેવા, બોલો, પોતાના વિમાનમાં અકસ્માત ના લઈ છે પણ પ્રણામ, દર્શન કરવાના ભાવ નથી થતા, સમુદ્રમાં જવાની સુવિધા છે તો જવાના ભાવ નથી થતા, બોલો, બેઠો છે વૈમાનિક દેવમાં, પ્રણામ, વિષયાસક્ત. એટલે તો કે છે, છેલ્લે છ મહિના જયારે ખબર પડે છે કે મૃત્યુ થશે, આયુ પૂર્ણ થશે, સંયોગ છૂટશે, તો અંત મેં વિલખે છ છ માસ કહે હમ કેસે ઉનકો દેવ, કેસે કહે ઉનકો દેવ, સમજાય છે? શરણ લ્યો અપરાધી કો દેવ, કેસે કહે હમ કે હમ ઉનકો દેવ, ભગવાન કેસે બે વાત છે. તો એ રીતે અહીંયા શું વાત કરી, સર્વજી છે સિદ્ધતમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા, બરાબર, નિમિત્ત કારણ માય સદગુરુ આજ્ઞા, એટલે જ્ઞાની ગુરુઓની, સદગુરુ જો એક એક શબ્દ, સદગુરુ, સદગુરુ આગળ પણ આવ્યું, આવો શબ્દ આગળ પણ એક શબ્દ આવ્યો, સદગુરુ વૈદ સુજાન આવ્યું ને, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા સમ પથ નહીં. તો અહીંયા જે પાછી આવ્યું, સદગુરુ આજ્ઞા જીન દશા, જીનેન્દ્ર ભગવાનની જે વિતરાગતા રૂપે પ્રણમેલી દશા છે, અને ભગવાન જે માર્ગ બતાવે છે, ગંધર્વો એને ઝીલે છે ઉમધ્વનીને, અને એ ઝીલીને અંદર અંતર્મુખ થઈને દ્વાદશાંગની આખી રચના થાય છે, અને પછી આગળ એ પરંપરાએ આચાર્યોને ઉપદેશ આપે છે, અને પછી આચાર્યો એને પ્રમાણ કરીને અનુભવ કરે છે, અને પછી એને લિપિબદ્ધ કરે છે, અને આપણને એ આજ્ઞા, ઉપદેશ, માર્ગ, વિધિ, વિધાન, ઉપાય આપણને સમજાવે છે, ખરેખર નિમિત્ત કારણમાં, ખરેખર આ ઉત્કૃષ્ટ નિમિત્ત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત. ગઈકાલે આજે સવારના સ્વાધ્યાયમાં પણ વાત કરી, ગઈકાલે પણ મને વિચાર આવતો હતો કે કર્મ પુણ્ય સાતિશય પુણ્યના ઉદયે આપણને શું કીધું, બોલો, એની સાથે એક વાર્તાલાપ કરો ગઈ મને, તે પુણ્યનો ઉદય કે છે કે હે જીવ, મારા બસમાં જેટલું હતું ને કેપેસિટી કહે ને, મારી જેટલી કેપેસિટી હતી, મારી જેટલી તાકાત હતી, મારા બસમાં જેટલું હતું, મારી જેટલી મર્યાદા હતી, એટલું મેં આ કાળમાં તને બધું જ આપી દીધું છે. બાહ્ય અનુકૂળતા, ધાર્મિક અનુકૂળતા, પારિવારિક અનુકૂળતા, સામાજિક અનુકૂળતા, સાક્ષી પુણ્યના ઉદય આપણને કીધું, સાક્ષાત દેહ શાસ્ત્ર ગુરુથી મેળવી દીધા. મારી મર્યાદા ક્યાં સુધી છે કે આ સત્વાણી કારક કાને પડે એટલું હું કાર્ય કરી શકીશ, એમાં હું નિમિત્ત બની શકીશ. ભગવાનના દર્શન થાય તારા ચક્ષુ ઇન્દ્રના નિમિત્તે તારા જ્ઞાનમાં, તો એ પુણ્ય એટલે એ સુવિધા, એ સાધન હું તને ઉપલબ્ધ કરાવી શકીશ. એક એક વાણીને સમજાવનારા એવા ગુરુનો સાક્ષાત તને યોગ પ્રત્યક્ષ પરોક્ષ કરાવી શકીશ. બોલો, આ અવાજ 9000 કલાક રેકોર્ડ થયા કોના ઉદયથી, કોનું કાર્ય છે? ભાગ્ય આપણા આપણ કાર્ય પુણ્યના ઉદયનું કાર્ય છે. હવે કે જે આનાથી આગળ મારી મર્યાદા પૂરી, હવે જે કાને વાત પડી, વાંચી, સાંભળી, હવે એના પર વિચાર કરો, હેજને ઉપાધિના નિર્ણય સુધી પહોંચવું, અને મુખ્ય ગૌણ કરવાની આખી જે એક પુરુષાર્થની જે ધારા અંદરથી ઉપાડી, એમાં હું કાંઈ નહીં કરીશ, આઈ એમ આઉટસાઇડ, મારી એન્ટ્રી જ નથી, એમાં હું કઈ કરી નહીં શકું, કારણ કે સ્વતંત્ર સ્વાધીનપણે તારું અંદરમાં થવા વાળું કાર્ય તારા થી છે, એમાં ઉદય કે છે કે અમારો હસ્તક્ષેપ નથી. સીધી વાત, કારણ કે ઉદય અને આત્મા વચ્ચે અત્યંત અભાવ છે, અને એ ઉદય અને આ સંયોગો વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને આ સંયોગો અને ભાવ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને એને સમજીને અંદરમાં ઉપાદાનની દ્રષ્ટિ કરવી એ ક્ષણિક ઉપાદાનની યોગ્યતા છે. બધી જ વાત આવી, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માં. ખરા નિમિત્ત છે, સમય આપણો થઈ ગયો, આપણે આજે 4 ગાથા ઉપર સ્વાધ્યાય કર્યો, 132, 133, 134 અને 135, બહુ સરસ ગાથાઓ આવી, સ્પેશિયલી જે આ ગાથા છે 133 નંબરની, 132 પણ બહુ સરસ આવી, અને 134 ની છેલ્લી લાઈન બહુ સરસ આવી, અને 135 માં તો આખું त्रिकारी उपादान, क्षणिक उपादान, अजय समझे से थाय क्षणिक उपादान गत योग्यता बताई के पर्यायी एवं योग्यता प्रगट थे त्यारे समझ मारी सी नो समझवानो काळ त्यारे नो न समझ महावीर नो जी सी नी पर्याय मा समझवानो काळ जाई हो तो समझ समझे तो भगवान करते बराबर। तो ए रीते आखी गाथाओ आई। हवे बे क्लास मा, हवे नेक्स्ट क्लास मा चार अने पछी त्रण एम करीने आपणे आत्मसिद्धि शास्त्र पर छे। निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए गुणवान मात को वंदना शत बार है, वंदना शत बार है। अनेकांत में नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिनवाणी मातनो जय। हम भक्तों ना अनंत उपकारी समस्त ज्ञानी धर्मात्माओं नो जय। सत्य सनातन स्वानुभूति में वितरा दिगंबर जैन धर्म नो जय। जय जिनेन्द्र बता।